ஓங்கார பிந்து சயோக்தம் நித்யம் த்யாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ. ஓங்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். அஜ்ஞான தீமிராந்தானாம் ஜ்ஞானாஞ்சன ஷலாகயா சக்ஷுருன்மீலிதம் ஏன தஸ்மை ஸ்ரீ குருவே நம. மகாதேவ்யா குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
શ્રી જિનેશ્વર ભગવંતની વાણીના આકારસમા આગામ ગ્રંથોમાં પર્વતો અનેક છે, પરંતુ કર્મના મર્મને ભેદનારું પર્યુષણ પર્વ સમૂહ એ કઈ પર્વ નથી. કર્મના મર્મને ભેદનારું પર્યુષણ પર્વ સમૂહ એ કઈ પર્વ નથી. પર્વ તો ઘણા છે, જેમ મંત્રો ઘણા છે, પણ નહીં એ સમાન સુમંત્ર ગણો એવો નમસ્કાર મંત્ર તીર્થમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, નદીઓમાં પતિત પાવની ગંગા, પર્વતોમાં નગાધિરાજ શ્રી હિમાલય, તારાવલામાં જેમ ચંદ્ર, ધ્યાનમાં શુક્લ ધ્યાન, રત્નોમાં ચિંતામણી રત્ન, પ્રાણીઓમાં સિંહ, પક્ષીમાં રાજહંસ, કુળમાં ઋષભનો વંશ, એમ અનેક પર્વોની અંદર પર્યુષણનું મહત્વ અનન્ય છે, અનેરું છે. વર્ષભરની સાધનામાં જેટલા કર્મોને આપણે નષ્ટ ન કરી શકીએ એવા અનંત કર્મો પર્યુષણના દિવસોની અંદર આરાધના સાધના કરવાથી એના મર્મ ભેદાઈ જાય છે, એ કર્મના ચૂરે ચૂરા થઈ જાય છે. વાતાવરણ જ એવું હોય છે, એ આરાધનાનું પર્વ છે, પ્રકૃતિના પરિબળો પણ એને મદદરૂપ થાય છે, ચારે બાજુથી ઉમંગ અને ઉલ્લાસ એટલા પ્રમાણની અંદર હોય છે કે સામાન્ય જન પણ એક શુભ ભાવના કરે તો પણ એ ભાવના અનંત ગુણી થઈ અને એ તપના રૂપની અંદર પરિણમે છે. આપણે જોઈએ છીએ કે રોજના જીવનની અંદર જે જે વસ્તુ આપણને કઠિન લાગે છે એ પર્યુષણમાં કેટલી સરળ થાય છે. એક નાનો બાળક પણ એમ કહેશે કે આજે હું નિયમ લઈશ, ઉપવાસ કરીશ, એકાસન કરીશ, આજે મારે આ છે. રોજના આહારની અંદર ગમે તે હોય પરંતુ પર્યુષણમાં આજે મારે આ પ્રકારના આહારમાં સંયમ છે, ભક્ષા અભક્ષનો એ નિયમ છે. આ બધી વસ્તુ બહુ સરળ થાય છે કારણ કે પર્યુષણનું પર્વ જેવું છે કે ચાતુર્માસ પછી મુનિઓની જ્યાં સ્થિરતા હોય, સંતોની સાધના હોય અને એવા સમયે વિતરાગ ભગવંતોએ આ પર્વનો મહિમા ગાયો છે કે આ શ્રાવણ માસના અંતની અંદર અને ભાદ્રપદના પ્રારંભની અંદર આવતું આ પર્વ એ જગતના બધા જ જાણે કે પૂતગઢ પરમાણુઓ શાંત થતા હોય એવું શાંતિનું મહાપર્વ છે. એ પર્વની અંદર આપણે 8 દિવસ થોડી ધર્મની આરાધના કરીએ અને આરાધનાની અંદર અહીંયા આપણે વિષય રાખ્યો છે 12 ભાવનાઓનું સ્વરૂપ. 12 ભાવનાઓ એ જિનેશ્વર ભગવંતની વાણીનું સ્વરૂપ છે, એ શાંત સુધારસની ભાવનાઓ છે, એ પ્રસમ રસની ભાવનાઓ છે. એનો આસ્વાદ લીધા વિના આ મોહનું જે ઝેર લાગેલું છે જીવને, એનાથી જીવનો સમભાવ અથવા સમતા જે દબાઈ ગઈ છે, એ સમભાવ અને સમતા એની વેલડી નવપલ્લવિત થઈ શકતી નથી. માટે મોહનું આચ્છાદન દૂર કરવા માટે થઈ અને આ 12 ભાવનાઓનું આપણે સ્વરૂપનું ચિંતવન કરીશું. પરમ કૃપાળુ દેવે આ 12 ભાવના વિશે થોડું આપણને ચિંતન આપ્યું છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મ એ 12 ચિંતવનાઓ છે અને આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. પરમ કૃપાળુ દેવે 16.5 વર્ષની ઉંમરે મોક્ષમાળાની રચના કરી 3 દિવસમાં, અને મોક્ષમાળાનું એ પુસ્તક પ્રકાશન થતું હતું ત્યારે એના આગોતરા ગ્રાહકો નોંધાઈ ગયા અને એનું પ્રકાશનનું કામ જરા ઢીલમાં પડ્યું. પણ ત્યાં ભગવાનને એક વિચાર આવ્યો કે મોક્ષમાળા જિનેશ્વર અને વિતરાગ પ્રણીત આખું વિતરાગ દર્શન બાળાવબોધ શૈલીની અંદર આધુનિક ઉગતી પેઢીમાં ધર્મના સંસ્કારો આપવા માટે પરમ કૃપાળુ દેવે એના 108 પાઠની રચના તો કરી, પણ કઈ ભૂમિકાની અંદર આ વાતને ઝીલાશે? વૈરાગ્યની ભૂમિકા વિના મોક્ષની વાત કેવી રીતે ઝીલાઈ શકાય? જગતના જીવો સંસારના વિષય કષાયની અંદર રાચી માચીને પડ્યા છે. ભોગ અને ઉપભોગની અંદર દિવસ ને રાત એની સાથેનો આપણો સંબંધ પડ્યો છે. આવા સંજોગોની અંદર, આવા વાતાવરણની અંદર, આવી ભૂમિકાની અંદર આવું મોક્ષમાળા જેવું શાસ્ત્ર એ આપણને દર્શન વિતરાગનું કેવી રીતે ઝીલી શકાય? તત્વને પામવા માટે પણ કોઈને કોઈ પ્રકારની પાત્રતા જોઈએ. પરમ કૃપાળુ દેવે કહ્યું,
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
કોઈ પણ વસ્તુને ધારણ કરવા માટે પાત્ર જોઈએ, એમ અધ્યાત્મનું તત્વજ્ઞાન, એનાથી અનાદિનો આપણો સંબંધ છૂટી ગયો છે. હવે આપણે મુક્તિના માર્ગની, વિતરાગ પ્રણીત ધર્મની આપણે આરાધના કરવી છે. એ આરાધનાને, એ તત્વજ્ઞાનને જીવનમાં ધારણ કરવું હોય, એ વિચારને વ્યવહારમાં અપનાવવો હોય તો જીવનની કોઈને કોઈ ભૂમિકા જોઈએ. જેમ બાળકને મેડિકલમાં જવું હોય તો એની અમુક વિષયોની ભૂમિકા હોય અને એની એ એન્ટ્રન્સ ટેસ્ટ પસાર થાય તો જ એ વિષયની અંદર પારંગત થાય. દરેકે દરેક ક્ષેત્રમાં, ચાહે મેનેજમેન્ટ હોય, ચાહે મેડિકલ હોય, ચાહે કોઈ સાયન્સ ઓર કમ્પ્યુટર હોય, પણ જે વિષયમાં પ્રવેશ કરવો હોય એ વિષયની અંદરની પાત્રતા એને કેળવવી પડે છે, એની પૂર્વ ભૂમિકા એને પોતે પ્રાપ્ત કરવી પડે છે. ભૂમિકા વગર એ જ્ઞાન લાગતું નથી. અરે દિવાલ ઉપર રંગ લગાવવો હોય તો પણ એ દિવાલને પહેલા કાચ કાગળથી સાફ કરવી પડે છે, પછી જ એના ઉપર રંગ લાગે છે. આવી રીતે કોઈ પણ વાતને યોગ્ય ઉપયુક્ત એવી વાત એની પાત્રતા ધર્મને અધ્યાત્મની પાત્રતા છે વૈરાગ્ય. વૈરાગ્ય ન હોય, વૈરાગ્યની ભાવ ન હોય તો આધ્યાત્મિક જ્ઞાન એને સમજવું અને પચાવવું બંને આકરું છે. પછી આપણે ઘણીવાર કહીએ છીએ કે અમને આમાં કંઈ સમજાતું નથી, કશું પકડાતું નથી, પણ વૈરાગ્યની ભૂમિકા વિના અધ્યાત્મ પકડી ન શકાય. પરમ કૃપાળુ દેવે આ વાત તો આપણને કહી છે, શરતમાં મૂકી છે.
ત્યાગ વિરાગ ન ચેતમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન.
ભાઈ, ત્યાગ ને વિરાગની ભૂમિકા ન હોય તો આત્મજ્ઞાન નહીં થઈ શકે. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કરવું છે એને વૈરાગ્યની ભૂમિકા ધારણ કરવી પડશે. અને આ ચિંતવનાઓ, આ વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત કરવો, આ વૈરાગ્ય ક્યાંથી મેળવવો, વૈરાગ્યની ભૂમિકા જીવનમાં કેવી રીતે આવે, તો વૈરાગ્યની ભૂમિકા વિચારણાથી આવે. આજ સુધી વૈરાગ્યનો વિચાર કર્યો નથી, ભોગ અને ઉપભોગનો વિચાર કર્યો છે. જગતના પદાર્થો, જગતની ચીજ અને વસ્તુઓ, જગતના સંયોગો, જગતની સ્થિતિ અને પરિસ્થિતિ, એના ભોગ અને ઉપભોગથી મને સુખ મળે છે, આવી આપણી સમજણ હોવાને કારણે આજ સુધી વૈરાગ્ય ક્યારેય વિચારવામાં આવ્યો નથી. કારણ કે કોઈ પણ વસ્તુના ત્યાગથી સુખ મળે એવા સંસ્કારો આપણે ક્યારેય લીધા નથી. આપણે તો મેળવવાથી સુખ, પ્રાપ્ત કરવાથી સુખ, આવી જ સમજણ અનાદિની છે. વસ્તુ છોડવાથી સુખ મળે, વસ્તુનો ત્યાગ કરવાથી સુખ મળે, વસ્તુ પ્રત્યેની ઉદાસીનતા રાખવાથી સુખ મળે એવું આપણી સમજમાં બેઠું નથી. આપણા અનાદિના સંસ્કાર એ ભોગના સંસ્કાર છે, અને ભોગની ભૂમિ ઉપર આ ત્યાગની વાત જલ્દી બેસતી નથી. અને ક્યારેક આપણે કહીએ કે ધર્મની વાતો અમે સાંભળવા જઈએ છીએ, નવી પેઢીના મિત્રો તો એમ કહે કે બધું ઉપર ઉપરથી જાય છે, બધું ઉપર ઉપરથી જાય છે, કારણ કે સ્પર્શતું નથી. સ્પર્શતું નથી એટલા માટે કે એને માટે કોઈ વૈરાગ્યની ભૂમિકા આ જીવનમાં ઉપલબ્ધ થઈ નથી, અને વૈરાગ્યની ભૂમિકા વિચાર વિના ન થાય, વિચાર વિના ન થાય. આત્મા ખૂબ ઉત્કૃષ્ટ છે, ચૈતન્યનું સ્વરૂપ ઘણું ઉત્કૃષ્ટ છે, જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદાર્થ છે. પરમ કૃપાળુ દેવ તો એના વર્ણનમાં કહે
કે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
ભાઈ, તું વિચાર કર તો આવો આત્મા પામી શક. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખનું ધામ એવો આત્મ સ્વરૂપ પામી શકાય છે, પણ પ્રભુ પામવા માટેનો માર્ગ શું? વિચાર. પામવા માટેનો માર્ગ વિચાર. કર વિચાર તો પામ. પણ કૃપાળુ દેવ જણાવે છે કે સત્પુરુષના બોધનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય ઘણું કરીને વિચાર ઉત્પન્ન થતો નથી. વિચાર આપણી પાસે, આપણે કહીએ કે અમારી પાસે તો વિચાર ભરમાર છે, અમે તો વિચારમાંથી છૂટવા પ્રયત્ન કરીએ છીએ. વિચાર વિચાર, ચારે બાજુ વિચાર છે. અને વિચારથી પામી શકાય તો તમે કહો છો, તો વિચાર તો અમારી પાસે ઘણા છે, અમે તો ઘડીભર વિચાર વિના છીએ જ નહીં. આપણા બધા જ વિચાર યથાર્થ વિચાર નથી. આપણા બધા જ વિચાર છે એ અવિચાર છે અને કંઈક અંશમાં કુવિચાર છે. જ્ઞાની જે વાત કરે છે એ સુવિચારની વાત કરે છે, અને એ સુવિચાર સત્યને પામવાનો વિચાર, જે વિચાર સત્યની પ્રાપ્તિ કરાવે તે સુવિચાર છે, જે સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે સુવિચાર છે.
ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું શટ પદ.
ભાઈ, એ જે સુવિચારણા પ્રગટે સત્પુરુષના બોધથી પ્રગટે, સદગુરુના જ્ઞાનથી પ્રગટે, એ સત્પુરુષના બોધનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય ઘણું કરીને વિચારની ઉત્પત્તિ થતી નથી. તો આ વિચાર વૈરાગ્ય ઉત્પન્ન કરવો છે, વૈરાગ્યની ધારામાં વહેવું છે, તો આ વૈરાગ્ય આવશે ક્યાંથી? વૈરાગ્યનો સ્રોત ક્યાં છે? ગંગાનો સ્રોત ગંગોત્રી છે, જમનાનો સ્રોત જમનોત્રી છે, પણ અમારે આ વૈરાગ્ય વિતરાગતાની વાત જે સાંભળવી છે, વિતરાગ દર્શન છે એની વિતરાગતા, અને વિતરાગતા માટે વૈરાગ્ય, એ વૈરાગ્યનો સ્રોત શું? પરમ કૃપાળુ દેવ કહે છે કે આ ચિંતવનાઓ, આ 12 ભાવનાઓ એ વૈરાગ્યની માતા છે. માં છે તો સંતાનોનું સર્જન છે, એમ આ ચિંતવનાઓ 12 ભાવનાઓ છે એ વૈરાગ્યની માતા છે. આ 12 ભાવનાઓની ચિંતવનાઓથી જીવનમાં વૈરાગ્યનો પ્રસવ થાય છે, પ્રાદુર્ભાવ થાય છે, વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે, અને આવિર્ભાવ થાય એનો જ આવિષ્કાર થઈ શકે. આપણે વૈરાગ્યને આવિષ્કાર કરવાનો છે. તો એ 12 ભાવનાઓ, આ 12 ભાવનાઓનું સ્વરૂપ, એની ચિંતવનાઓ આ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવા વાળી છે. સાહેબ, આનાથી કોનું કલ્યાણ થાય? માણસનું થાય, કેવળ મુમુક્ષુઓનું થાય? તો કે છે, સમસ્ત જીવોનું હિત કરવા વાળી છે. જગતની અંદર કોઈ પણ જીવ હોય, ગમે તે ધર્મમાં માનતો હોય, ગમે તે મતમાં હોય, ગમે તે ગચ્છમાં હોય, ગમે તે સંપ્રદાયમાં હોય, પરમ કૃપાળુ દેવ કહે છે, ભાઈ તું ગમે તે ધર્મમાં માનતો હો તેનો મને પક્ષપાત નથી, પણ જે રાહથી અને જે સદાચારથી સંસાર મળનો નાશ થાય તે રાહ અને તે સદાચારને તું સેવજે. કારણ જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. ધર્મનું ટૂંકું અને સચોટ સ્વરૂપ શ્રીમદ રાજચંદ્રજી જે બતાવ્યું છે, આવી શોર્ટેસ્ટ ડેફિનેશન રેરલી વી કેન ફાઇન્ડ ફ્રોમ ધ લિટરેચર ઓફ ધ વર્લ્ડ, ક્યાંય મળે નહીં. રાગ દ્વેષથી રહિત થવું એ જ ધર્મનું સ્વરૂપ છે. આ વૈરાગ્યની માતા છે, સર્વ જીવોનું હિત કરવા વાળી છે. આ ભાવનાઓ જે ભાવશે એના ભવનો નાશ થશે. ભાવના ભવનાશીની. આ ભાવનાઓની ચિંતવનાઓથી ભવની પરંપરા, ભવની સંતતિ એ અટકી જશે. ભાઈ તારું હિત થશે. જીવનું હિત શેમાં છે એ હું આજ સુધી જીવે ક્યારેય વિચાર્યું નથી. આત્મહિત શેમાં રહેલું છે એ ખ્યાલ નથી. બાકીના બધા હિતની ચિંતા કરી છે, દ્રવ્યના હિતની ચિંતા કરી, ધનના હિતની ચિંતા કરી, સંપત્તિના હિતની ચિંતા કરી, સ્વજન સંબંધીઓના હિતની ચિંતા કરી, સંતાનોના હિતની ચિંતા કરી. આત્માનું હિત શેમાં છે? મારું કલ્યાણ શેમાંથી છે? સ્વહિતનું જેને ભાન નથી એને સ્વધર્મની પ્રાપ્તિ થાય કેવી રીતે? હિતની ખબર પડે કે મારું હિત શેમાં છે તો એ ધર્મનું આચરણ મારે કરવું જોઈએ, પણ હિત શેમાં છે એ ખબર નથી. આ 12 ભાવનાઓ સર્વ જીવોનું હિત કરવા વાળી છે, એમાં કોઈ પણ પ્રકારના જીવનો ભેદ નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું ને,
જાતિ વેશનો ભેદ નહીં, કહો માર્ગ જે હો સાધે તે મુક્તિ લહે, તેમાં ભેદન કોઈ.
આ જ્ઞાનીઓના માર્ગમાં કોઈ ભેદ હોતો નથી કે આનું કલ્યાણ કરે ને આનું ન કરે. જ્ઞાનીઓને કોઈ વાલા દવલા હોતા નથી, જ્ઞાનીઓને કોઈ રાગ દ્વેષની પર્યાય હોતી નથી. એને તો જગતના સર્વજીવો સાથેની મૈત્રી છે, અને જગતના સર્વજીવોની સાથેની મૈત્રી હોવાને કારણે શિવમસ્તુ સર્વ જગત, એને તો આખા જગતના જીવોનું કલ્યાણ કરવાની કરુણાની ધારા છલો છલ એમના જીવનમાં વરસતી હોય છે, એટલે જ એ બોધ કરે છે. એમનો બોધ એ તો નિષ્કરણ કરુણા છે, એમણે જગતના જીવો પાસેથી કશું જ લેવાનું નથી, કારણ કે એ તો પૂર્ણ વિતરાગ થયા છે. હવે એને જગતના જીવો પાસેથી કોઈ અપેક્ષા નથી, પણ ચૈતન્યની આ જાત છે અને આ મારી જ જાતના જીવો છે. આ પ્રત્યેક જીવ છે ચૈતન્ય છે, કેવળ અજ્ઞાનને કારણે કર્મથી બંધાયા છે, અને કર્મથી બંધાયા છે એટલે ભવ ભ્રમણની અંદર આ દુઃખને અનુભવી રહ્યા છે. જો આ જીવને વિદ્યાની મુક્તિ મળે, જો એને જ્ઞાન થાય, સ્વરૂપનો બોધ થાય અને જો માર્ગ મુક્તિનો મળી જાય, તો જગતના જીવો એ પણ પોતે ભવબંધનથી મુક્ત થાય, અનંત દુઃખની પરિપાટીમાંથી મુક્ત થાય. આવી કરુણા છલો છલ જેને વરસે છે એવા જ્ઞાનીઓ આપણને બોધની ધારા વહેવડાવે છે. એવા જ્ઞાનીઓનું સ્વરૂપ પરમ કૃપાળુ દેવે કહ્યું,
કેવળ કરુણા મૂર્તિ છો દિન બંધો દિન નાથ, પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી હાથ.
પ્રભુ તમારી ઓળખ શું? એક જ, કેવળ કરુણા મૂર્તિ છો દિન બંધુ દિનનાથ. જે પ્રભુનું અમે આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એની એક ઓળખાણ એ છે કે કેવળ કરુણાની મૂર્તિ છે. નિષ્કારણ કરુણા જેના રોમ રોમમાંથી છલો છલ વહે છે, આવી કરુણાના અવતારમાં પ્રભુ દિનબંધુ જગતની અંદર હવે અમે દિન પામર એવા પ્રાણીઓ પ્રભુ તારી પાસે આવ્યા છે. તું એનો બાંધવ છો, તું એનો હાથ ઝાલશે, ગ્રહો પ્રભુજી હાથ. દિનબંધુ દિનાનાથ, અનાથ જગતની અંદર છે, જગતમાં કોઈ આપણું નાથ નથી. આવા અનાથ જીવોના નાથ સમાન પ્રભુ તારું સ્વરૂપ છે. તો એને કહે છે કે જગતના સર્વજીવોનું હિત કરવા વાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. જગતમાં શરણ શું? અનેક દુઃખોથી વ્યાપ્ત એવા સંસારી જીવો, સંસારી જીવોનું કોઈ એક દુઃખ નથી કે લખી શકાય કે આ જ દુઃખ છે. અરે ભાઈ, અહીંયા તો કયા દુઃખને વર્ણવા અને કયાને ન વર્ણવા, શું સંભાળવું ને શું ભૂલું. દુઃખની વણઝાર તો અનંત છે, અને આ અનંત દુઃખથી વ્યાપ્ત એવા સંસારી જીવો, અમે તો પ્રભુ દુઃખથી જ ઘેરાયેલા છે. દુઃખથી ઘેરાયેલા જીવો માટે સંસારમાં કોઈ આશરો નથી, કારણ કે જ્યાં જઈએ ત્યાં દુઃખનો ઉમેરો કરવાવાળા બેઠા છે. કોઈ દુઃખને હટાવવાવાળા નથી, કોઈ દુઃખને ઓછું કરવા વાળા નથી, કોઈ દુઃખને ઘટાડવા વાળા નથી. જે મળે એ થોડું એની અંદર ઉમેરો કરે કે લે લેતો જા, મારી પાસે આવ્યો છો તો તું થોડું લે. સંસારીના સંઘમાં જઈએ તો દુઃખ સિવાય બીજું શું મળે? આખા સંસારની અંદર સરણું હોય તો એક જ્ઞાનીનું છે, જ્ઞાનીના બોધનું છે. જેટલું બોધબળ જીવનમાં વધશે એટલી જ શાંતિ અને સમાધિ પ્રાપ્ત થશે. બોધબળનો અભાવ હશે તો ગમે તે પ્રકારનો પુરુષાર્થ કરીશું, પણ બોધ બધ વિના આ જીવ શરણ પામી નહીં શકે, મેળવી નહીં શકે, સ્થિરતા નહીં મેળવી શકે. એની ચિત્તની સ્થિરતા, આ જે આકુળતા વ્યાકુળતા છે, સંસારનો તાપ ઉતાપ અને સંતાપ છે, એમાંથી જો એની શીતળતા પ્રાપ્ત કરવી હશે તો જ્ઞાનીના બોધની જેટલું બળ હશે એના જીવનમાં, એના પ્રમાણની અંદર એ આત્મશાંતિનો, આત્મસમાધિનો, આત્મસ્થિરતાનો અનુભવ કરી શકશે. માટે કહે છે કે આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. આ 12 ચિંતવનાઓ ઘણું ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને શીતલ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને, આ જગતના જીવો તો દુઃખરૂપ અગ્નિની અંદર તપ્તાયમાન થયેલા, તપી રહ્યા છીએ પ્રભુ. ચારે તરફ આ સંસાર અગ્નિની માફક પ્રજ્વલિત છે ચારે તરફ, અને એની અંદર મધ્યમાં રહેલો આ જીવ એ તો કેવળ સંસારના તાપ ઉતાપ અને સંતાપથી ઉદ્વિગ્ન થયેલો છે. હવે એવા જીવો માટે, તપતાયમાન થયેલા જીવો માટે, જેમ એરિઝોનાના ઉષ્ણ પ્રદેશની અંદર ગરમીથી ઉષ્ણતાથી તપ્ત થયેલાને જો કોઈ વચની અંદર કે છે શીતલ, કોઈ પદ્મવન, પદ્મવન એટલે કમળનું વન, અને કમળ જળમાં થાય એટલે જે જગ્યાએ જળ ખૂબ હોય એ શીતળ જળ હોય અહીંયા જ કમળ થાય. પદ્મવન હોય એટલે સમજી લેવું ચારે બાજુ પાણી છે, સરોવર છે, એ શીતળતા છે. અને એ શીતળતા ઉપરથી જ્યારે પવનની લહેર આવે ત્યારે ગમે તેવો ઉષ્ણતાવાળો પવન હોય તો એ સહરાના રણનો પ્રદેશનો પવન પણ જ્યારે પદ્મવન ઉપરથી પસાર થાય છે ત્યારે શીતળ લહરીના રૂપની અંદર એ ફેરવાઈ જાય છે. એટલે જગતના જીવોને અગ્નિથી તપ્તાયમાન થયેલાને જો પવનની નાની સી લેરખી આવે તો જે શીતળતાનો અનુભવ થાય એવો અનુભવ પ્રભુ કહે છે કે દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને શીતળ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. આ 12 ભાવનાઓમાં જે નિવાસ સ્થાન નિવાસ કરે છે એ તો આ સંસારની ચારે તરફની અગ્નિની વચ્ચે એ તો પદ્મવનમાં બેઠો છે. મને શું ચિંતા, જેમ ચારે બાજુ ગરમી હોય અને કોઈ એસીમાં બેઠો હોય તો શું વાંધો, ભલે ને ડિગ્રી એમ કે 110 હો, જેટલી વધવી હોય એટલી વધે, મારું એસી ચાલુ છે ત્યાં સુધી મારે શું ચિંતા, ગરમી ગમે એટલી વધે. છાપા વાંચીએ, છાપામાં લખ્યું હોય કે 90 છે, 95 થશે, 100 થશે, 105, 110 થવા દે, જેટલી થાય એટલી, જ્યાં સુધી મારું એસી છે ત્યાં સુધી મને વાંધો નથી. એમ સંસારની અંદર ગરમી છે, વધતો પારો છે, સંસારની ગરમી એ તો વધતો પારો છે, ચડતા પરિણામે સંસારની ગરમી છે. જેટલો સંસારનો ફેલાવો, જેટલો સંસારનો પથરાવ, એટલા પ્રમાણની અંદર આ ઉપાધિઓ વધવા પણ છે, વધતું જ જાય, એમાં કઈ ઘટે નહીં. તો એની અંદર જે 12 ભાવનાઓની વચમાં બેઠો છે, જે 12 ભાવનાઓની ચિંતાઓની વચમાં બેઠો છે, એને સંસારનો અગ્નિ શું કરવાનો હતો, કેમ કે એ તો પદ્મવનમાં બેઠેલો છે. અહીંયા કે છે એની મધ્યમાં નિવાસ સમાન છે, પરમાર્થ માર્ગ દેખાડનારી છે. જીવને પરમાર્થ માર્ગ દેખાડે છે. 12 ભાવનાઓ છે એને સંસારનો માર્ગ નહીં, સંસારથી મુક્ત થવાનો માર્ગ, આત્માની ભ્રાંતિનો માર્ગ નહીં, આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો માર્ગ આ છે. એ પરમાર્થનો પરમ અર્થ એ આત્મા છે, પોતાનો શુદ્ધ આત્મા એ પરમ અર્થ છે. એ પરમાર્થ એટલે એવા આત્મ સ્વરૂપને પ્રાપ્તિનો માર્ગ છે, એ પરમાર્થ છે. એ પરમાર્થ માર્ગને દેખાડનારી છે, તત્વનો નિર્ણય કરાવનારી છે. આ 12 ભાવનાઓથી ભૂષિત આપણું વૈરાગ્ય સભર ચિત્ત ન હોય તો તત્વનો નિર્ણય ન થઈ શકે. હું દેહ નથી પણ આત્મા છું, જ્ઞાનીઓએ આ વાત કીધી. હવે આ તત્વનો નિર્ણય કરવો હોય તો ભોગમાં થાય કે વૈરાગ્યમાં થાય, ચિત્તની ભૂમિકા કઈ હોય, વૈરાગ્યની ભૂમિકા હોય તો જ થાય. ચારે બાજુ પાર્ટીનું વાતાવરણ જામ્યું હોય, જોરદાર નાચ ગાન, અને એની અંદર આ વાત કોઈ કહે તો તત્વની દ્રષ્ટિએ સાચી છે પણ ઝીલાય ખરી, ન ઝીલાય, કારણ કે વૈરાગ્યની ભૂમિકા વગર તત્વ એનો નિર્ણય થઈ શકશે નહીં. ત્યારે એને તત્વનો નિર્ણય કરાવીએ કે તું આત્મા છો, દેહ નથી, તો પાર્ટીમાં કોઈને એવો ઉપદેશ આપી શકાય નહીં, અને આપો તો એને એવો નિર્ણય થાય નહીં. રેવા દે ભાઈ, તારું ડાપણ બંધ કર અને કાં તું ઘર ભેગો થઈ જા, ડોન્ટ ડિસ્ટર્બ અસ, વી આર ઇન હેપી મૂડ, અમારો આ આનંદ પ્રમોદ જે છે એની અંદર તું અમને વિક્ષેપ કરમાં. તો ભાઈ, તત્વનો નિર્ણય જયારે કરવો છે, મોક્ષમાળા વાંચવી છે, એમાં વિતરાગ પ્રણીત તત્વ, જૈન દર્શનનું તત્વ, કૃપાળુદેવ કે છે કાના માતર પણ અમે અધિક ઉણું કહ્યું નથી, આવું સંપૂર્ણ તત્વનું દર્શન અમે કહ્યું છે. તો કે છે કે આ ભાવના બોધ પેલા મોકલી દો. કૃપાળુદેવે 12 ભાવનાઓનું એક સંક્ષિપ્ત પુસ્તક લખી અને જે લોકો ગ્રાહક થયા હતા ને મોક્ષમાળાના, એ મોક્ષમાળાના ગ્રાહકોને મફત ભેટ આપી દીધું. કારણ કે આ વૈરાગ્ય વિના
આ પેલું મોક્ષમળાનું અમારું જે પુસ્તક છે ને, જે સૂત્ર સિદ્ધાંતનું ગૂંથણી છે, એ પકડાશે નહીં, તત્વનો નિર્ણય નહીં થાય. માટે ભૂમિકા સ્પષ્ટ કરવા, આ પુરુષે પેલું પુસ્તક પ્રેસમાં હતું, એના પૈસા આવી ગયા હતા, એના ગ્રાહકોનું લિસ્ટ કરીને દરેકને આ ભાવનાબોધ નામનું પુસ્તક મોકલી આપ્યું. એટલે લોકોને ભાવનાબોધ લખાયું પછી મોક્ષમાળાની, અને મળ્યું પેલા. કારણ કે ભાવનાબોધની પૃષ્ઠભૂમિકામાં જેણે મોક્ષમાળાનું વાંચન કર્યું, એને જ આ વિતરાગના તત્વનું ગૂંથણી શું છે એનો નિર્ણય થઈ શક્યો. એટલે તત્વનો નિર્ણય કરાવનારી છે, સમ્યકત્વ ઉત્પન્ન કરનારી છે, સમ્યકત્વ ઉત્પન્ન કરનારી છે. વાતને સમજવી પડ્યો? હજુ સૂત્ર સિદ્ધાંત તો દૂર છે, ત્યાર પહેલા આ જે ભક્તિની ભૂમિકા છે, સમ્યક સન્મુખતા છે, જીવની પૃષ્ઠભૂમિ વિના, સમ્યક દશા વિના સમ્યક દર્શન થાય ખરું? સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, એ જીવની પાંચ લક્ષણો કહ્યા છે સમ્યક દશાના, પત્રાંક 135. આ સમ્યક દશાના પાંચ લક્ષણો ભગવાને કહ્યા છે કે સમ્યક દશા આવ્યા વિના સમ્યક દર્શન કેવી રીતે પ્રગટે જીવમાં? તો આ 12 ભાવનાઓ છે એ સમ્યકત્વ ઉત્પન્ન કરનારી છે. આ ભાવનાઓથી જીવનમાં સમ, સંવેગ, નિર્વેગ, આસ્થા અને અનુકંપાનું સર્જન થશે. આ 12 ભાવનાઓની ચિંતનાઓથી સમ્યક દશાના લક્ષણો જીવમાં જાગૃત થશે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. સાહેબ, અહીંયા તો લાવવું છે એટલું ખરું, પણ જૂનું ઘણું ભૂસું ભર્યું છે. આપ અમને કહો છો એટલું જ અમારે લેવાનું છે એવું નથી, ઘણું કાઢવાનું છે, ઘણું કાઢવાનું છે. એટલે કે છે, શું ભર્યું છે? અનાદિના સંસ્કારો શું ભરેલા છે? અશુભ ધ્યાનથી ભરપૂર છે. આ જીવ પણ અનંત જ્ઞાન અને અનંત દર્શનનો ધારક છે. હો, ચૈતન્ય તો છે ને, એટલે એની પાસે મૂડીમાં શું લાવ્યો છે? અશુભ ધ્યાન. એટલું બધું અશુભ ધ્યાનની મૂડી લઈને આવ્યો છે, અને હવે આપણે શુભને પ્રાપ્ત કરવું છે, અને એ શુભની ઉત્કૃષ્ટતા એ જ શુદ્ધ છે. પણ એને પ્રાપ્ત કરવા માટે અશુભ ધ્યાનનો નાશ કરવો એ પણ આવશ્યક છે. આ ભાવનાઓ તો સમ્યકત્વનું ઉત્પન્ન કરશે અને અશુભ ધ્યાનનો નાશ કરશે. કારણ અશુભ ધ્યાન જ્યાં સુધી હશે આ જીવનું, ત્યાં સુધી ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન ઉત્પન્ન થઈ શકે ખરું? ધ્યાન એ ધારણામાંથી ઉત્પન્ન થાય છે. જેવી ધારણા એવું ધ્યાન, અને જેવું ધ્યાન એવી સમાધિ. હવે જેની ધારણા ખોટી એનું ધ્યાન સાચું હોઈ શકે? ન હોય. અશુભ ધ્યાન છે કારણ કે ધારણાઓ બધી અશુભ છે, સમજણ બધી અશુભ છે, ખ્યાલ બધા અશુભ છે, બોધ ખોટો છે, કુબોધ છે, અસત્સંગ છે. એના આધાર ઉપર જીવનો બોધ છે, એ બોધ ખોટો બોધ છે, બધો જ અશુભ છે, યથાર્થ નથી, અયથાર્થ છે. એટલે એ જો ધ્યાન કરવા બેસે તો શું થાય? કોઈ એમ ઘણા કે મને તો ધ્યાન કરવાનો બહુ મજા આવી ગઈ, બસ હું તો 10 મિનિટ 15 મિનિટ ધ્યાન કરું. શેનું ધ્યાન કરીશ તું? જે મગજમાં ભૂસું ભરાયું છે એનું જ કરીશ કે બીજું કઈ કરીશ? અને બીજું થઈ જ ન શકે. કારણ કે માણસ જયારે અંતર્મુખ થાય ત્યારે અંતરનું બધું જ ખોટું ઉભરી ઉભરીને બહાર આવે અંદરમાં. શિષ્યએ કહ્યું કે પ્રભુ, મને ધ્યાન કરવાનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ બતાવો, અને ટૂંકામાં ટૂંકા સમયની અંદર મારે બસ ધ્યાન પ્રાપ્ત કરવું છે. ગુરુને એમ થયું કે આને જાજુ સમજાવીશ તો કઈ સમજવાનું નથી, કારણ કે તર્ક અને કુતર્કની અંદર આ જીવો પડેલા છે, એટલે હમણાં ચર્ચાના રવાડે ચડી જશે. એટલે એને કીધું, કાંઈ વાંધો નહીં, આ તો બહુ સરળ છે. તો ધ્યાન કરવા બેસ ત્યારે વાંદરાને યાદ કરતો રહે. તારે જયારે ધ્યાન કરવા બેસવું ત્યારે વાંદરાને યાદ કરવો નહીં, બસ બેસી ગયા. હવે જો થઈ રામકહાણી, બોલો બેઠો અને ભડાક કરતો હુંપ હુંપ કરતો આવ્યો વાંદરો, વળી પાછો આમ આંખ ઉઘાડીને વળી પાછો ધ્યાનમાં બેઠો તો ઓલો એક ડાળથી બીજે ડાળ, બીજે ડાળથી વળી પાછો બેઠો તો એને થયું કે આ તો આપણા મારા ઘરમાં આવ્યો, બારનું ખખડાવે છે. આ તો વાંદરા સિવાય કઈ ધ્યાન નથી. 2 કલાક સુધી થાકી અને ગયો. પ્રભુ ભારે કરી કે ધ્યાન કર્યું? તો કે આ તારી ઈચ્છા હતી તો મેં તને ધ્યાન કરવાનું કીધું. તો કે સાહેબ કર્યું, બરોબર થયું ને? શું સાહેબ વાત કરવી, આ બે કલાકમાં વાંદરા સિવાય ક્યાંય ધ્યાન ન થયું. કારણ કે બીજું કોઈ પરિબળ તત્વ હતું જ નહીં એને, એને ક્યાં સ્વરૂપનું? આત્મા હતો, આત્મા જાણ્યો હતો. કોઈ વસ્તુ હતી તો જગતની અંદરના જે પદાર્થો ગ્રહણ કર્યા છે અને જે આપણા મગજમાં ટકે છે એનું ધ્યાન થાય, બીજું શેનું થાય? પરમ કૃપાળુ દેવે કહ્યું 416માં પત્રમાં કે ધ્યાનના ઘણા પ્રકાર છે ભાઈ, પણ જે ધ્યાનમાં આત્મા કેન્દ્રપણે હોય એ ધ્યાન એ સૌથી શ્રેષ્ઠ ધ્યાન છે. આ ધ્યાનથી તને સ્વરૂપની પ્રાપ્તિ થશે. પણ જીવને અંદરનું અશુભ ધ્યાન કાઢવું નથી. અશુભ ધ્યાનથી ઘેરાયેલો એવો જીવ, એની કલ્પનાઓ જાત જાતની દોડતી હોય અને ધ્યાન કરવા બેસે તો જગતને ભલે છેતરે, પણ ધ્યાનમાં થાય શું?
પ્રભુ તારા નામની માળા ફેરવીએ ત્યારે મનનું ફરે છે ફેરા સંસારમાં, ફેરા સંસારમાં. હાથમાં હોય ફરતો માણાનો મણકો જ્યારે, હાથમાં હોય ફરતો હૈયામાં સંભળાય રૂપિયાનો રણકો ત્યારે, હૈયામાં સંભળાય ઘડી બે ઘડી પ્યારા ભજનો કરીએ છે ત્યારે, મનનું ફરે છે ફેરા સંસારમાં, ફેરા સંસારમાં.
અહીંયા તો ડોલરનો રણકો કેવો જોઈએ, પણ હવે ભજન હિન્દુસ્તાનનું છે એટલે રૂપિયાનો રણકો કીધો. તમારે ડોલર સમજી લેવો, રૂપિયો ગુણે 40. તો માળા વર્ટિકલ ફરે અને ઓલું મનડું હોરિઝોન્ટલ ફરે. કેટલું ફરે? તો કે આખા સંસારને ચક્કર લગાવ્યા કરે છે. ઓલો તો બલૂન લઈને ઉડ્યો છે, હવે 15 દિવસમાં ચક્કર મારે ત્યારે સાચો, પણ આપણે તો ચક્કર એક ઘડીના અનંતમાં ભાગમાં આખા સંસારને ચક્કર લગાવીને પાછા હોલમાં આવી જાય, બધી જ જગ્યાએ વગર વિસાએ અને વગર પાસપોર્ટે. આપણને કોઈ રોકનાર નથી. આવી મનની ચંચળ ગતિ છે. વાયુ સમાન મન છે, આવી ચંચળ ગતિવાળું મન છે. અશુભ ધ્યાન આની અંદર પરોવાયેલું છે. જ્યાં સુધી મનની સ્થિરતા સત્પુરુષના બોધ વિના આવે નહીં અને એ સ્થિરતા આવ્યા વિના ધારણા બંધાય નહીં, ધારણા વિના ધ્યાન ન થાય. માટે ભ્રાંતિમાં રહેવાની કઈ જરૂર નથી. કૃપાળુ દેવ કહે છે એ તો બધું તરંગ થઈ જશે, ગમ પડ્યા વિના આગમ, એમ સત્સંગ વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. સત્સંગથી સ્થિરતા મેળવ, સત્પુરુષના બોધનું બળ જીવનમાં જાગૃત થવા દે, પછી ધ્યાનમાં બેસવાના પ્રયત્ન કરજે. ત્યાં સુધી બધા ચાળા છે, જાતને છેતરવાના અને જગતને છેતરવાના, એનાથી જીવનું કલ્યાણ નથી. અહીંયા કહે છે અશુભ ધ્યાનનો નાશ કરનારી છે આ દ્વાદશ ચિંતવના સમાન, આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. કૃપાળુદેવ કહે છે જીવનું હિત કરનાર આ 12 ભાવના સિવાય બીજું કંઈ નથી. 12 અંગનું રહસ્ય છે. તીર્થંકરની દેશનામાં તીર્થંકરે તત્વનો બોધ આપ્યો અને ગણધરો એ ભગવાનના સમવસરણની અંદર એ બોધને ઝીલતા હતા અને ગણધરોની એવી બૌદ્ધિક લબ્ધિ, એવી સંપદા કે એમણે એના ઉપર અંગોની રચના કરી, 12 અંગનું સાહિત્યનું સર્જન ગણધરોએ કર્યું. ભગવાન કહે છે એ 12 અંગનું રહસ્ય આ 12 ભાવના છે. આ 12 અંગ તો પ્રભુ અમે વાંચી શકીએ કે ન વાંચી શકીએ, અમારી કોઈ ક્ષમતા નથી. કઈ વાંધો નહીં. ઉપદેશ છાયામાં પરમ કૃપાળુ દેવે એક દાખલો આપ્યો છે. જ્ઞાની ગુરુને શિષ્ય પૂછ્યું કે પ્રભુ અમને 12 ઉપાંગનો સાર કહો ને, કારણ કે આ બધું અમે ક્યારે વાંચી લઈએ, 12 અંગનું ભણતર ક્યારે ભણાય, વળી એનું સ્મરણમાં રાખવું, વળી એને સમજવું, વળી એની ભાષા એવી કે સમજાવવા માટે કોઈ એવા પાછા વિદ્વાન કે પંડિતને શોધવો, એ પાછો અમને સમજાવે એવી શૈલીમાં અમારે સમજવું, તો અમને કંઈક ટૂંકો માર્ગ ખરો? જ્ઞાની ગુરુએ કહ્યું કે લ્યો, અમે તમને કહીએ છીએ કે વૃત્તિઓને શાંત કરવી, એ 12 ઉપાંગનો સાર છે. ઉપશમ એ બધા જ આગમનો સાર છે. એમ આ 12 ભાવનાઓ, આ વૈરાગ્યની માતા, આ ઉપશમની જનની, ઉપશમની જનની શાંતિ. બસ વૃત્તિઓ શાંત થાય, આપણું કામ થઈ ગયું, જીવનું કલ્યાણ થઈ ગયું. 12 અંગનું રહસ્ય છે. એટલા માટે આ 12 ચિંતવનાઓનું ભાવ સહિત આપણે અનુચિંતન કરીએ. આનું ખૂબ ભાવપૂર્વક આ 12 ભાવનાઓનું આપણે ચિંતન કરવું. પરમ કૃપાળુ દેવે એ 12 ભાવનાઓના ચિંતનમાં લખ્યું છે કે અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે વિવેક બુદ્ધિના ઉદય વિના પ્રાણીઓ સંસારના સુખમાં વિભ્રમ પામે છે. જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે, અને જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે. વૈરાગ્ય આ જગતના સુખ તરફ થવો જોઈએ. જગતના સુખો પદાર્થ ઉપર આધારિત છે, સંયોગો ઉપર આધારિત છે, સંબંધો ઉપર આધારિત છે. જગતનું કોઈ સુખ નિરપેક્ષ નથી, સ્વતંત્ર નથી. જગતની અંદર મળતું પ્રત્યેક સુખ કોઈ ને કોઈ વસ્તુ ઉપર આધારિત છે. એટલે જગતના સુખો પરાધીન છે, પરવશ છે, સ્વવશ નથી, સ્વાધીન નથી. કઈ ને કઈ વસ્તુનું એને આલંબન જોઈએ, એ નિરપેક્ષ નથી, એ અપેક્ષિત સુખો છે. જગતના જીવોને આ ખ્યાલ નથી આવતો. એટલે કૃપાળુદેવ લખે છે કે આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. અનુરક્તતા એટલે એ સુખમાં રાચવું, એ સુખમાં માચવું, એવી અનુરક્તતા. વિવેક જેનામાં ઉદય પામ્યો છે એવો આવા સુખની અંદરની અનુરક્તતા કરતા નથી, કારણ કે એ સમજે છે કે આ સુખ છે એ ભયવાળા છે, મેળવવામાં તાપ અને ભોગવવામાં એથી પણ વિશેષ તાપ છે. અહીંયા કહે છે કે સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી અન્ય પ્રામર આત્માઓને ભર્તૃહરિ ઉપદેશે છે. અહીંયા એક ભર્તૃહરિનો શ્લોક આપ્યો છે. એ શ્લોકનો ઉદબોધન કૃપાળુદેવે શ્લોકનો લીધો છે. વૈરાગ્ય નીતિ શતકની અંદર વૈરાગ્ય શિરોમણી એવા મહારાજા ભર્તૃહરિ, એને વૈરાગ્ય થયો અને એને નીતિ શતક અને આ વૈરાગ્ય શતક એની રચના કરી. એનો એક શ્લોક મૂક્યો છે. એની અંદર કે છે, આ સંસારની અંદર આ જીવને બધી જ પ્રકારની સંસારની કોઈ પણ અવસ્થા એમાં સુખ નથી. એટલે કે છે, ભોગમાં રોગનો ભય, કુળમાં પડવાનો ભય, લક્ષ્મીમાં રાજાનો ભય, માનમાં દીનતાનો ભય, બળમાં શત્રુનો ભય, રૂપથી સ્ત્રીને ભય, શાસ્ત્રમાં વાદનો ભય, ગુણમાં ખડનો તે સ્ખલનાનો ભય, કાયા ઉપર કાળનો ભય, એમ સર્વ વસ્તુ ભયવાળી છે. 17 પ્રકારની વાત લખી છે. સંસારની કોઈ પણ સ્થિતિ અને પરિસ્થિતિ, એની સિચ્યુએશન ઇન ધીસ વર્લ્ડલી લાઈફ ઇઝ એટેચ વિથ ડેન્જર. કઈ ને કઈ પ્રકારનો એનો ભય છે જ. બી અવેર ઓફ ઇટ. પેલું વીજળીનું દબાણ વધારે હોય તો બે હાડકા અને ઉપર ખોપરી, એટલું માત્ર ચિત્ર કર્યું હોય. એમ જ્ઞાનીઓ કે છે કે આ સંસારના બધા જ સુખોથી, બધા જ સુખને આપનારા પદાર્થોથી ચેતવા જેવું છે, ભય છે. ખોપરીના કટકા થઈ જશે અને હાડકા વીણ્યા પણ હાથમાં આવશે નહીં, એવા આ સંસારના સુખ છે. એનું દબાણ કેટલું છે એ ફીલ નહીં થાય, પણ જેટલો સુખમાં જઈશ એટલા દબાણનો તને અનુભવ થશે. એટલે કે છે, ભાઈ વૈરાગ્ય એ જ અભય છે. આખા સંસારની અંદર સાહેબ જો બધે જ ભય હોય તો હવે અમને કહો તો ખરા કે અભય ક્યાં છે? તો કે અભય વૈરાગ્યમાં છે. સંસારમાં તો ભય છે, વૈરાગ્યમાં અભય છે. હવે આપણે તો અભયની પ્રાપ્તિ કરવી છે. અભયની પ્રાપ્તિ કરવી હશે તો વૈરાગ્યની સાધના કરવી પડશે. અને આ વૈરાગ્ય ક્યાં લેવા જવું? કૃપાળુદેવે લખ્યું છે, મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે વૈરાગ્ય એ જ અભય છે. આખા સંસારની અંદર સાહેબ જો બધે જ ભય હોય તો હવે અમને કહો તો ખરા કે અભય ક્યાં છે? તો કે અભય વૈરાગ્યમાં છે. સંસારમાં તો ભય છે, વૈરાગ્યમાં અભય છે. હવે આપણે તો અભયની પ્રાપ્તિ કરવી છે. અભયની પ્રાપ્તિ કરવી હશે તો વૈરાગ્યની સાધના કરવી પડશે. અને આ વૈરાગ્ય ક્યાં લેવા જવું? કૃપાળુદેવે લખ્યું છે, મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેત્તાઓના સિદ્ધાંત રહસ્યરૂપ અને સ્વાનુભવી સંસાર શોકનું તાદ્રશ્ય ચિત્ર આપ્યું છે. આ ભર્તૃહરે તો સંસારના બધા જ જે કંઈ સિદ્ધાંત રહસ્ય આપ્યું છે તત્વવેતાઓનું અને પોતાના સ્વાનુભવનું આપ્યું છે. ભર્તૃહરિએ અનુભવ કર્યો કે આમાં વૈરાગ્ય સિવાય સંસારમાં કંઈ સાર નથી. એણે તો એક કોઈ આપેલું યોગીએ આપેલું એનું અમર ફળ એની પાસે આવ્યું, એણે એની રાણીને આપ્યું, રાણીએ એના પ્રેમીએ આપ્યું, એના પ્રેમીએ વળી એના બીજા પ્રેમીને આપ્યું, એમ ફરતું 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 ફળ ક્યાં આવ્યું? પાછું કરવી પડશે. અને આ વૈરાગ્ય ક્યાં લેવા જવું? કૃપાળુદેવે લખ્યું છે, મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેત્તાઓના સિદ્ધાંત રહસ્યરૂપ અને સ્વાનુભવી સંસાર શોકનું તાદ્રશ્ય ચિત્ર આપ્યું છે. આ ભર્તૃહરિએ તો સંસારના બધા જ જે કંઈ સિદ્ધાંત રહસ્ય આપ્યું છે તત્વવેત્તાઓનું અને પોતાના સ્વાનુભવનું આપ્યું છે. ભર્તૃહરિએ અનુભવ કર્યો કે આમાં વૈરાગ્ય સિવાય સંસારમાં કંઈ સાર નથી. એણે તો એક કોઈ આપેલું યોગીએ આપેલું એનું અમર ફળ એની પાસે આવ્યું, એણે એની રાણીને આપ્યું, રાણીએ એના પ્રેમીએ આપ્યું, એના પ્રેમીએ વળી એના બીજા પ્રેમીને આપ્યું, એમ ફરતું 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 ફળ ક્યાં આવ્યું? પાછું ભર્તૃહરિના હાથમાં જ આવ્યું. ભર્તૃહરિને થયું કે આ અમર ફળ આખરે મારી પાસે આવ્યું. કારણ કે બધાએ પોતપોતાના પ્રેમીને આપ્યું, સ્વાર્થના સંબંધ જ્યાં જ્યાં હતા એ ફરતું ફરતું આ તો પાછું મારી પાસે જ આવ્યું. મને એમ હતું રાણીને મારા ઉપર પ્રેમ છે, રાણીને એમ હતું કે અસવારને મારા ઉપર પ્રેમ છે, અસવારને એમ હતું કે ઓલીને દાસી છે માલણ છે એને મારા ઉપર પ્રેમ છે. આ તો જેને જેને પ્રેમ માનીને આપ્યું એને બીજાને આપ્યું. કે આઈ એમ મોર એટેચ વિથ અધર રાધર દેન યુ હો. આ તો ભ્રાંતિ છે જીવની કે આ જ મને સૌથી વધારે ચાહે છે, આને મારા ઉપર ઘણો પ્રેમ છે. જીવ દઈ દઈએ પણ ખબર નથી, ફળ દે તો ખબર પડે કે ફળ બીજે બૂવી જવાનું. આપણી ભ્રાંતિ તૂટતા વાર નહીં લાગે. કોઈ દી આ ઝેરના પારખા કરવા જેવું નથી અને આવી ખોટી માન્યતામાં રહેવા જેવું નથી કે આ ભાઈને તો મારા વિના હલશે નહીં, એને તો મારા ઉપર બહુ પ્રેમ છે. એ બધો પ્રેમ છે સંસારીઓનો પ્રેમ, ઝાંઝવાના જળ જેવો છે, ઝાંઝવાના જળ જેવો છે. વસ્તુ સ્થિતિના યથાર્થ બોધ જ્ઞાનીના વચનથી સમજવું પડે કે આ સંસારની અંદર કોઈ સુખ નિરપેક્ષ નથી. સંબંધનું સુખ તે સત્ય સુખ નથી. એટલે કહે છે કે અહીંયા તો યોગીન્દ્ર ભર્તૃહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી, આ કઈ ભર્તૃહરિએ કહ્યું છે એમ નથી. કાળ અનુસાર સૃષ્ટિના નિર્માણ સમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભર્તૃહરિ સમાન અને ભર્તૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્વજ્ઞાનીઓ થઈ ગયા છે એવો કોઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્વજ્ઞાનીઓનું ઉપજવું થયું નથી. એ તત્વવેત્તાઓએ સંસાર સુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે અને એમના અગાધ વિવેકનું પરિણામ છે. આ કંઈ એકલા ભર્તૃહરિ કહી ગયા એમ નથી. જુઓ શૈલી, આ 16 વર્ષની ઉંમરે લખાયેલા કે ભર્તૃહરિથી ઉત્તમ, ભર્તૃહરિની સમાન અને ભર્તૃહરિથી કનિષ્ઠ, એવા અનેક તત્વજ્ઞાનીઓ આ ધરતી ઉપર થયા છે અને આ આર્ય દેશની અંદર એવો કોઈ કાળ નથી કે જ્યારે તત્વજ્ઞાનીઓ ઉત્પન્ન થયા ન હોય.
આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ.
તમામ તત્વવેત્તાઓએ સંસાર સુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે, એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. જીવમાં વિવેક જાગ્યો છે આ બધા મહાન આત્માઓમાં, અને એ વિવેકનું પરિણામ શું? બધા જ લોકોએ આ પ્રકારનું તત્વજ્ઞાનનું દોહન કર્યું, અને એ તત્વજ્ઞાનના દોહન કર્યા પછી એની બુદ્ધિનો વિપર્યાસ નાશ પામ્યો અને એનામાં વિવેક બુદ્ધિ ઉદય થઈ. આ વિવેકનું પરિણામ શું? તો કે બધાનું પરિણામ એક જ. શું? તો કે સંસાર સુખની હરેક સામગ્રી એ શોકરૂપ છે. સંસાર સુખની હરેક સામગ્રી શોકરૂપ છે. અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય એક, અને એક અજ્ઞાનીના અભિપ્રાય કોટી કરોડો અભિપ્રાય. એક અજ્ઞાનીના અભિપ્રાય આજ કંઈ કે, કાલ કંઈ કે, સવારે કંઈ કહેતો હોય, બપોરે કંઈ કે, ફોનમાં કંઈ સમજાવે, ફેક્સમાં જુદું ઠોકે, ખબર ન પડે. અજ્ઞાનીને પારખવો ઘણો આકરો છે, કારણ કે એના રૂપ બધાય બદલાય. જ્ઞાનીને ઓળખવા સહેલા છે, કેમ કે જ્ઞાની તો એકવાર જે કાળે જોયા હોય એમાં કાંઈ ફેર પડે પછી? પારદર્શક છે, નિખાલસ છે. જ્ઞાનીની ઓળખાણમાં એના અભિપ્રાય બદલે નહીં, કારણ કે એની વાણીનું સ્વરૂપ છે એ પૂર્વાપર અવિરોધી છે, ક્યારે એની વાણીમાં વિરોધ આવે નહીં. જ્ઞાનીએ કહેલી વાત ત્રણ કાળને માટે એક જ હોય, આવું તો જ્ઞાનીનું સ્વરૂપ છે. એટલે જ્ઞાનીને અજ્ઞાનીનો ભેદ તો તરત થઈ આવે, એમાં કઈ બહુ કઠિન નથી. શબ્દો ઉત્કૃષ્ટ હોય અજ્ઞાનીના, કઈ વાંધો નહીં, શબ્દો ઉત્કૃષ્ટ હોય, પણ ભાવનું શું? પકડી શકાય છે, એ સત્ય પકડી શકાય છે, એનું તારતમ્ય પકડી શકાય છે, એનો સાર પકડી શકાય છે. એટલે કહ્યું છે એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ સુધોધન એટલે ગૌતમ બુદ્ધ પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે તેનું રહસ્ય આ શબ્દોમાં આવે છે. પરમ કૃપાળુ દેવ જુઓ આ વિતરાગ દર્શનની સર્વ માન્યતા મૂકે છે. છ છ દર્શનના જે મનીષીઓ છે, વાલ્મીક, વ્યાસ, શંકર એટલે શંકરાચાર્ય, ગૌતમ, ગૌતમ ઋષિ હતા, પાતંજલિ, કપિલ, કપિલ મુનિ અને યુવરાજ સુધોધન એ ગૌતમ બુદ્ધ, આ બધા આધ્યાત્મ દર્શનોના આ બધા પ્રણેતાઓ છે. એ બધાએ પોતાના પ્રવચનમાં જે ઉપદેશ્યો છે એનું રહસ્ય શું છે? કૃપાળુ દેવ કહે છે કે આ બધાએ કહેલી ઉપદેશેલી વાણીનું રહસ્ય આ 16 વર્ષની ઉંમરે આ જ્ઞાની આપણને સમજાવે છો. એટલે કોઈ પછી ભૂલ ન કરવી કે એને 24મા વર્ષે જ્ઞાન થયું હતું. એટલે વારંવાર મારે કહેવું પડે છે કે એમણે આ વાત 16 વર્ષની ઉંમરે લખી છે. અહો લોકો, સંસારરૂપી સમુદ્ર અનંતને અપાર છે, એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો, ઉપયોગ કરો. એ તો કહે છે કે બધા લોકોનો સાર એ છે કે સંસારરૂપી સમુદ્ર અનંતને અપાર છે અને એનો પાર પામવા માટે પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, એમ આ બધા જ જ્ઞાનીઓ, બધા જ મહર્ષિઓ, બધા જ મનીષીઓ જેમણે ભારતમાં અધ્યાત્મ દર્શન આપ્યું છે, અધ્યાત્મના પાયા આપ્યા છે, એ કહે છે. એટલે પરમ કૃપાળુ દેવ કહે છે કે એમાં મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી, પણ મહાવીરે જે બોધ આપ્યો છે એમાં તો એક સમય માત્ર પણ એમાં સંસારનો ઉપદેશ નથી. એના સઘળા પ્રવચનોમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. મહાવીરે તો પોતાના પ્રવચનમાં કહ્યું છે એટલું જ નહીં, પણ પોતાના આચરણથી પણ સિદ્ધ કરી આપ્યું છે કે સંસારમાં કોઈ પણ જાતનો સાર નથી. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઓ. મહાવીરે ઉત્તરાધેન સૂત્રની દેશના આપી છે. એ બોધની અંદર એક શ્લોક આવે છે, એ શ્લોકનું અહીંયા ભાષાંતર મૂક્યું છે. અધ્રુવ અને અશાશ્વત એવા સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. સંસારમાં આ સંસાર કેવો છે? અધ્રુવ, અનિત્ય છે, અશાશ્વત છે, ક્ષણભંગુર છે. એ સંસાર અનેક દુઃખથી ભરેલો છે. તો હું એવી કઈ કરણી કરું, એવું હું શું કરું, એવો કયો પુરુષાર્થ કરું કે જેથી કરીને દુર્ગતિ પ્રતિ ન જાઉં? એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન કર્યો છે. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. સંસારનું સ્વરૂપ જ્ઞાની બતાવે છે. આધિ, મનની અંદર અનેક પ્રકારનો અજંપો, અનેક પ્રકારના વિચારોના વમળ, આ આધિનું સ્વરૂપ છે. અશાંત મન, અજંપો, બધી જ વસ્તુ છે. ખાવા પીવાના બધા સાધન છે, પહેરવા ઓઢવાના સાધન છે. જિંદગીભર સુધી કોઈની પાસે હાથ લાંબો કરવો પડે એવો નથી, છતાં પણ એ એર કન્ડિશનની રૂમની અંદર અને 100 મળ તળાઈની અંદર સૂતો છે, પણ એના જીવને જંપ નથી. આ આધિનું સ્વરૂપ છે. માનસિક ચિંતા કોરી ખાય છે, અને દરેકની ચિંતા એ પોતાની છે. મોટાની ચિંતા મોટી, નાનાની ચિંતા નાની. આ આધિનું સ્વરૂપ. દુખી દિલની દુખી હાલત, દુખી જે હોય તે જાણે, સુખી ઘરની ઊંડી આફત, મુખી જે હોય તે જાણે. ભાઈ, અહીંયા તો જે દુખી હોય એને એની હાલતની ખબર પડે, જે ન હોય એ બીજો શું જાણે. એમ જે આફત શું ચીજ છે એ તો મુખીને કોક પૂછ, કોક મવડીને પૂછ, જેને વિશાળ પરિવારના વડલાનો જે મોભી છે એને પૂછ, એના અંતરમાં કેટલી વેદના ભરેલી છે. બહારની અંદર દેખાતા ઐશ્વર્ય અને ધન સંપત્તિની અંદર આરોડતો હશે, પણ એના જીવને પણ અશાંતિ ને અજંપો કેટલો છે એ મુખી વિના કોને ખબર પડે. વિશાળ વડેલો હોય સંસારનો, કુટુંબનો, એક એકની સમસ્યાઓ ક્યાંની ક્યાં હોય, ન ધારેલી ન કલ્પેલી સ્થિતિની અંદરનું એ સિચ્યુએશન એને ગ્રાસ્પ કરી હોય. એટલે કહે છે કે અહીંયા તો એકાંત આ આધિનું સ્વરૂપ છે. વ્યાધિ, શરીરમાં રોગ, આ વ્યાધિનું સ્વરૂપ છે. કેટલા રોગ ડોક્ટરો પૂછે કે એક કઈ દવા આપી શકાય એમ નથી, કારણ કે હાર્ટની દવા આપીએ તો ડાયાબિટીસ જોર કરી જાય, ડાયાબિટીસને આપીએ તો બીપી આગળ વધે છે, આ આપે છે તો હાઈપર થઈ જાય છે, કંઈ ખબર નથી પડતી. હી ઇઝ અ ફૂલ ઓફ કોન્ટ્રાડિક્શન્સ. એક રોગ હોય તો એની દવા હોય, પણ રોગોનું ઘર હોય એનું શું કરવું હવે? અને બધા જ રોગો વિદ્યમાન છે, જે પૂછો એ કહેશે છે, એકેય દવા લેવાય નહીં. અને પાછું મોટામાં મોટો દવાનું રિએક્શન તો કઈ આવે છે, એસિડિટી થાય છે. તો હવે કરવું શું આ જીવનું? ભાઈ, દેહના રોગ તો ઠીક છે, મટી જશે, પણ આ સંસારના રોગનું શું કરવું? એની તો કોઈ દવા નથી. એટલે એવી આધિનું સ્વરૂપ અને આ સંસારમાં બીજું વ્યાધિનું સ્વરૂપ. કૃપાળુદેવ કહે છે દેહ એ જ વેદનાની સાક્ષાત મૂર્તિ છે. એના રોમે રોમની અંદર એક એક રોમમાં 2.5 રોગ છે. એટલા રોગની સંભાવનાઓ આ દેહની અંદર પડેલી છે. ગમે ત્યારે રોગ ફૂટી નીકળશે, ખબર નથી કે આ રોગ ક્યારે આવશે, કઈ ખબર પડે એવું નથી. ધારી શકાય, બેઠા છીએ, ઊભા પણ ન થઈ શકીએ, લીધેલો શ્વાસ બહાર નીકળી પણ ન શકે. આવી સંભાવનાઓથી ભરપૂર આ મલોખા જેવા શરીર લઈને આપણે બેઠા છીએ. પંચમ કાળ, અનિયત આયુષ્યનો યોગ, અને આ જીવને ખબર નથી કે એક ક્ષણનો પણ ભરોસો નથી. કૃપાળુદેવ કહે છે પગ મૂકતા પાપ છે જોતા, અને માથે સ્વીકારી મરણની જે ઊભો છે, બાણ તાકીને ઊભો છે. આવા સંસારની વચ્ચે આ જીવ જો ભવિષ્યનું આયોજન કરે તો તેને ધન્યવાદ દેવા જોઈએ ને. આવી સ્થિતિ ક્ષણભંગુરતાની છે, જ્ઞાનીઓ કહે છે. અને ઉપાધિ, જેટલો જેટલો ફેલાવો છે સંસારનો, આ બધું ઉપાધિનું સ્વરૂપ છે. આ બધું ઉપાધિનું સ્વરૂપ છે. આ ઉપાધિ જેટલું સર્કલ મોટું એટલી ઉપાધિ વધારે, જેનો વ્યાપ વધારો, કોન્ટેક્ટ વધારો, અમારું તો ઇન્ફ્લુઅન્સ, સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ ગણો તો જેટલું વધારો એટલો ઉપાધિ વધે. આમાં તો જેટલું યુ ઇન્ક્રીઝ ધ રેડિયસ તો તારું સર્કલ મોટું થાય, ત્રિજ્યા જેટલી વધારો એટલું સર્કલ મોટું થાય. રિડ્યુસ યોર રેડિયસ. જો તારે સંસારના પરિઘને ટૂંકો કરવો હોય તો તારી રેડિયસ, તારી ત્રિજ્યા છે એ ઓછી કર. મદારી માકડોને લઈને નીકળે અને પછી 15 ફૂટનું દોરડું બાંધ્યું હોય અને પછી ડુક 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 વકારતો જાય, માકડું કેટલે સુધી નાચશે? 15 ફૂટમાં. પછી બહુ લોકો ભેગા થાય ને વર્તુળ નાનું કરવું પડે તો 5 ફૂટ આમ ખેંચી લે, પછી માકડું કેટલું નાચી શકે? 10 ફૂટ. અને ફરી ખેંચી લે તો 5 ફૂટ. ભાઈ આ સંસારનું તો એવું છે, તું આમ તો આમ તો દોરડાની સેલ મૂક્યા કરે છે, પતંગ કેટલો ઉડે? તો જેટલી ફીરકી ઢીલી મૂકી એટલો પતંગ ઉડે. આપણે સંસારમાં આપણા પતંગને ઉડે છે, ચકલી ફૂલે કે ચડી છે ભાઈ, આમાં કઈ નથી. મારો આટલો કોન્ટેક્ટ ને મારો આટલો કોન્ટેક્ટ ને મને આ ઓળખે ને મને તે ઓળખે ને આપણું કામ એટલે પતી ગયું. જગતમાં એવો કોણ છે કે મને ન ઓળખતો હોય? આ ચકલી ફૂલે કે ચડી છે. આ દોરો વીંટવાનું શરૂ કર, મરી જઈશ. હજી ફિરકીમાં દોરો હશે ત્યાં સુધી તો તારા હાથમાં કઈ છે, પણ જો કટ થઈ ગયો તો આ સંસાર સાગરમાં ગોઈતો નહીં જડ. અનંત અને અમાપ અને અગાધ એવા સંસારની અંદર કોઈ પુણ્યના યોગથી આ મનુષ્ય યોગ પામીને આવ્યો છું અને આજે દોરી જ્ઞાનીને સોંપી દે. આ તારા પતંગની દોરી હમણાં મનસે જ્ઞાની વીટવા અને કરી નાખશે, સંસારને સમેટીને શાંત કરી દેશે. પણ આ તો ચડવા માંડ્યો છે. આને ઉપાધિનો વર્તુળ રિડ્યુસ યોર રેડિયસ, ત્રિજ્યાને ઓછી કરો. સંસાર વર્તુળને સમેટવું હોય તો સમેટવાની કોઈ પ્રક્રિયા તો હોય કે નહીં? નિરંતર વધતા પ્રવૃત્તિથી સંસાર સમેટાતો નથી, સંક્ષેપ કરવો પડે છે. નિવૃત્તિનો બોધ છે, સંસારને સમેટવો પડે છે. તો કે છે, એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે, સંસાર ત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનનો વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યકત્વ અને જ્ઞાન, એનું સેવન કરવું. આ બધા ગુણો છે, એનું સેવન કરવું. ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણરાગ, વિષય, હિંસા, શોક, અજ્ઞાન, મિથ્યાત્વ, એ સગડાનો ત્યાગ કરવો. શું કરવું અને શું ન કરવું, આમ સર્વદર્શનનો સામાન્ય રીતે સાર છે. અને નીચેના 2 ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. પ્રભુ ભજો, નીતિ સજો, પરોઠો પરોપકાર. પ્રભુ દેવે આખા ભાવના બોધની આ બધી જ વાતને સમેટી લીધી છે, સંક્ષેપ કરે છે. આ જ્ઞાની પુરુષની સંક્ષેપ શૈલી છે. સૂત્ર શૈલી એ શ્રીમદ રાજચંદ્રજીના બોધનું સ્વરૂપ છે કે એક સૂત્ર મળે પછી વિચાર કરો, ખૂબ વિચારો, ખૂબ વિચારો, વિસ્તાર કરો. જેટલો જેટલો વિસ્તાર થશે તેટલો હૃદયની અંદર એ બોધ ગ્રહણ થશે. ખૂબ વિચારો, વારંવાર વાંચન, મનન, ચિંતન, નિધિ ધ્યાસન, અનુપ્રેક્ષા, આ પ્રયોગ ચાલુ જ રાખો. એક ને એક વચનામૃતને વારંવાર, પ્રભુ શ્રી જેમ કહે કે એક આત્મસિદ્ધિની ગાથા કેટલી વાર બોલવી? 1000 વાર બોલને. ભાવની અંદર રહેવાનો પ્રયત્ન કરીએ. આવી પ્રકારનું કહે છે પ્રભુ ભજો, પહેલું સૂત્ર પ્રભુ ભજો. નીતિ સજો, નીતિ જીવનમાં નીતિને ધારણ કર. અને પરોઠો પરોપકાર, અને પરોપકારથી બીજાને ઉપકારી બનીને રહેવાનું શીખો. આ પ્રકારની આ જે છે એનું કહે છે કે આ સઘળા વિષયનું અનુકરણ કરવાનું પ્રયોજન અથવા પરિણામ શું, એનો હવે નિવેડો લઈએ. આનો નિવેડો શું, હવે આપણે નિવેડો લઈએ કે શું પ્રયોજન અને શું પરિણામ, શા માટે આ બધું કરવું, ફોર વોટ? તો કહે છે કે એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી. પરિણામ નક્કી, મુક્તિ પ્રાપ્ત કરવી. અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. વોટ ઇઝ ધ મિનિંગ, આનું પર્પઝ શું? તો દુઃખની નિવૃત્તિ. અને વોટ ઇઝ ધ અલ્ટિમેટ એમ? તો કે છે મુક્તિને પ્રાપ્ત કરવી. જન્મ જરા મરણ એ દુઃખના સ્ત્રોત છે, અને એ જન્મ જરા મરણના ભવચક્રથી, પરિભ્રમણથી મુક્તિ મેળવવી, એટલે દુઃખનો નાશ કરવો. આ અલ્ટિમેટ એમ છે, લક્ષ્ય આ છે, ટાર્ગેટ આ છે. અને એની અંદર એ ટાર્ગેટ મેળવવા માટે જે પરિણામ પ્રાપ્ત કરવાનું છે તે પરિણામ શું પ્રાપ્ત કરવું છે? તો કે મુક્તિને પ્રાપ્ત કરવી છે. એનું પ્રયોજન શું છે? શા માટે ભાઈ મુક્તિ જોઈએ છે? કોઈ પૂછે તો ખરા કે તમે બધા મોક્ષ મોક્ષની વાત કરો છો, મોક્ષ ફોર વોટ? મોક્ષમાં શું મળે? મોક્ષમાં આ મજા મળે, પછી આ મજા મળે? હજાર પ્રશ્નો કરે આપણને આપણા દીકરાઓ કે મોક્ષ મોક્ષની શું વાત કરો છો, મોક્ષમાં શું મળે, મોક્ષથી શું પ્રયોજન છે તમારું? એક બજરીયો વૈકુંઠ ચડ્યો, એક બજરીયો વૈકુંઠ ચડ્યો, અને વૈકુંઠમાં સદે ભગવાનની ભક્તિ ઉપર રાજી થઈ ગયા કે તારા જેવો ભક્ત તો વૈકુંઠમાં આવે તો હું નિયાલ થઈ જાઉં, માટે હાલકી વિમાન મોકલું અને બજરીયાને બેહાડી દીધો અંદર. ભગવાનની ભક્તિ કરતો કરતો કરતાલ લઈને બેસી ગયો અંદર, બેઠો પાલખમાં. અહીં ભગવાને મોકલેલું એ વિમાન, એને બેસાડવા માટે પાલખ એટલે વિમાન, એ ભગવાને મોકલું તો બેસી ગયો. તો અધવચસે પીછો પડ્યો, અધવચથી પાછો આવ્યો બજર વૈકુંઠમે નાઈ. એને પૂછ્યું ઓલાને કે ભાઈ તું મને ઉપર લઈ જાસ વૈકુંઠમાં, બજર મળશે ને પાછી? તો કે ઉપર બજર ન મળ્યો, તો કે પાછું લઈ લે, મારે બજર જો ન મળતી હોય તો વૈકુંઠમાં આવવું નથી. એમ આ જીવને મોક્ષ સુખની અંદર સંસારના સુખનું પૂછે કે પછી હું ચા મળશે ને મોક્ષમાં? આ કડક મીઠી મળશે, પછી હું હિચકા હશે ને તો કઈ ખાવું પીવાનું નહીં, તો મોક્ષમાં કઈ નહીં કરવાનું, તો મોક્ષમાં પછી આખો દે કેવી રીતે જાય? દુકાન માંડતું, સ્ટોર શરૂ કર મોક્ષમાં. અરે ભાઈ, પરિણામ એ છે કે સંસારની પ્રત્યેક પ્રવૃત્તિ દુઃખનું સર્જન છે, પ્રત્યેક પદાર્થનો સંગ દુઃખ આપે છે. સંસારનું સ્વરૂપ તો જો, સુખ પ્રાપ્ત કરે તા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ભાઈ, સંસારમાં જેમ સુખ પ્રાપ્ત કરવા જઈએ છીએ તેમ તેમ એ સુખ ટળે છે, આત્માની શાંતિ જોખમાય છે. ઉપાધિ કરીને તો હતી એવી શાંતિ એ પણ ગુમાવી દીધી. ઘણીવાર આપણે આપણા બિઝનેસનો પથારો કરીએ, પછી 5 વર્ષે એનું લેખાજોખા કરીએ ત્યારે એમ થાય કે પેલા કેટલી શાંતિ હતી, પગ વળીને બેસતો હતો, ભક્તિ કરતો હતો, નિત્યક્રમ થતા હતા, કંઈક આરાધના થતી હતી, કંઈક સદવાંચન થતું હતું. હવે ધંધો વધ્યો, ગામડા બધા તો હોશિયાર હોશિયાર કહે છે, પણ આપણી દશા શું થઈ? તો માયલા ગુણ તો મહાદેવજી જાણે, અંદર ખબર પડી કે ભાઈ આ બધું કર્યું પણ આમાં હું તો મારું સુખ તો ટળી ગયું. તો કર્યું શું કામ? તો કે સુખને લેવા. થયું શું? તો કે સુખનો નાશ. બોલો લે, આ અવડા ધંધા કર્યા. તો એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ આ વસ્તુને સમજવી પડશે. એટલે કહે છે કે પ્રયોજન શું છે? તો દુઃખની નિવૃત્તિ એ જ સર્વદર્શનમાં છે. અને દુઃખની નિવૃત્તિ કેવી રીતે થાય? કૃપાળુ દેવે સમિંગપ કરે છે ભાવના બોધની અંદર. એ વિના વિવાદે માન્ય કરવું જોઈએ કે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયોથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી, પણ જળથી તેનો અભાવ છે. તેમ શૃંગારથી વા શૃંગાર મિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી. એ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિસંશય ઠરે છે, અને એ જ માટે વિતરાગના વચનમાં અનુરક્ત થવું ઉચિત છે. નિદાન એથી વિષયરૂપ વિષનો જન્મ નથી, પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વિતરાગ સર્વજ્ઞના વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ મનન અને નિધિ ધ્યાસન કરી હે માનવી આત્માને ઉજ્જવળ કર. વિના વિવાદે એક ચીજને માન્ય કરવાનું પરમ કૃપાળુ દેવ ફરમાવે છે. વિના વિવાદે, આમાં વિવાદ કરીશમાં, વિવાદથી કોઈ સાર હાથમાં નહીં આવે. વાદ વિવાદ એ ધર્મને પામવાનું સાધન નથી. તર્ક કુતર્કથી વિતર્કથી કોઈ આજ સુધી ધર્મને પામી શક્યા નથી. આપણી જે જ્ઞાનની મર્યાદા છે, સમજણની મર્યાદા છે, એ આપણા જ્ઞાનાવરણીય કર્મના આધાર ઉપર છે. અને જ્યારે આપણને પૂરેપૂરું ન સમજાતું હોય ત્યારે અધિક જ્ઞાનીની વાતને આપણે માન્ય કરવી જોઈએ. માટે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો. વારંવાર ઓલો તર્કના રવાડે ગયો હશે, તો કે હે અર્જુન, સંશય આત્મા વિનશ્યતિ. સંશય આત્મા, જેમ સંશય અને સંદેહ એ કોઈ તત્વની પ્રાપ્તિનું સાધન નથી, પણ શ્રદ્ધા એનું બળ છે, જ્ઞાની પુરુષની ભક્તિ એનું બળ છે. જ્ઞાની પુરુષની અંદર શ્રદ્ધા રાખી એની ભક્તિ કરવાથી જે વાત સમજાશે તે વાત તર્ક અને કુતર્ક કે વાદ વિવાદથી નહીં સમજાય. માટે અહીંયા કહે છે કે વિના વિવાદે માન્ય રાખવું જોઈએ. શું? તો કે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ સંસારના વિષયથી નથી. સંસારનું સ્વરૂપ બદલાવીએ એટલે આપણે માનીએ કે દુઃખની નિવૃત્તિ છે, તો કે છે એવું નથી. વી મે ચેન્જ ધ ફોર્મ, પણ જ્યાં સુધી સંસાર ઉભો છે ત્યાંથી સંસાર એના કોઈ પણ સ્વરૂપની અંદર દુઃખદાયક છે. આ સંસારનું આધિ વ્યાધિની ઉપાધિ છે એ શું? અમુક આપણે એમ કહીએ કે ઇન્ડિયામાં રહીએ તો સંસાર દુઃખદાયક અને અમેરિકામાં રહીએ તો સંસાર સુખદાયક, એમ? આ શું ક્ષેત્ર અપેક્ષાએ સંસાર સુખી કે દુઃખી એમ નક્કી કરવાનું છે? આપણે એમ કહીએ કે બહુ પૈસો હોય તો સંસાર સુખદાયક અને પૈસો ન હોય તો સંસાર સુખદાયક, ઝાઝા કપડાં પહેરવા મળે તો સુખદાયક, ઓછા મળવા તો દુઃખદાયક, બહુ ખાવાની વસ્તુ પ્રાપ્ત થાય તો સુખદાયક નહીં તો દુઃખદાયક, આવું કોઈ ગણિત છે ખરું? સંસારની કોઈ પણ પરિસ્થિતિ સુખદાયક નથી, સંસારનું કોઈ પણ સ્વરૂપ સુખદાયક નથી. અનંત શોક અને અનંત દુઃખનું એ કારણ છે સંસાર છે. એટલે ચક્રવર્તીઓ પણ એની પદવી પ્રાપ્ત કરવા છતાં પણ ક્ષણ માત્રની અંદર પોતાના છ ખંડના આધિપત્યને છોડી અને જે માત્ર ભિક્ષાચારી છે, જેનું કરપાત્ર છે, એનાથી ભિક્ષા લે છે, એના શરણે ગયા. કૃપાળુદેવ કહે છે કે ચક્રવર્તીઓ પણ આવા સંતને શરણે ગયા. કેવા સંત? કે જે માત્ર હાથમાં હાથ વડે જે ભિક્ષા માગે છે એને ભિક્ષા માગવા માટે જેને પાત્ર પણ નથી, આવાને શરણે ગયા છે. તો એ કહે છે કે અહીંયા તો આવા સંસારના વિષય બદલવાથી કોઈ સુખ મળે એ પણ કલ્પના ન કરવી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી. ભાઈ, લોહીનો ડાઘ કાઢવો હોય તો લોહીથી ન જાય, પણ વૈરાગ્ય જળથી તેનો અભાવ છે. ભાઈ, સારું જળ હશે, નિર્મળ જળ હશે તો વસ્ત્ર ઉપરની મલિનતા ખસી શકે છે, એમ વૈરાગ્યરૂપી જળ હશે તો સંસારની મલિનતા જે જીવને લાગેલી છે, કર્મનો ડાઘ જે જીવને લાગેલો છે તે જશે. એટલે કે છે સંસાર મિશ્રિત ધર્મથી કે શૃંગાર મિશ્રિત ધર્મથી, જે ધર્મમાં સંસારની જ વાત હોય, જે ધર્મમાં શૃંગારની જ વાત હોય, એવા ધર્મના આલંબનથી સંસારનો અંત ન આવે. સંસારનો અંત લાવવો હશે તો વૈરાગ્યમય ધર્મ જોઈએ, વિતરાગતાનો ધર્મ જોઈએ. જે ધર્મ વૈરાગ્ય જળનું સિંચન કરે એ ધર્મથી જ સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે. એટલે કહે છે કે માટે વિતરાગના વચનમાં અનુરક્ત થવું ઉચિત છે. આ માટે તો વિતરાગના વચનની અંદર અનુરક્ત થવું, જીવે એની અંદર લીન થવું એ જરૂરી છે. મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પડાય, વિતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવ રોગના કાયર ને પ્રતિકો. ભાઈ, જગતમાં કોઈ એવો મંત્ર નથી, કોઈ એવી તંત્ર નથી કે જેથી આપણા પાપ પડાય. આપણા પાપ પૂર્વે બાંધેલા અશુભ કર્મો એ જ આપણા દુઃખનું કારણ છે. કોઈ મંત્ર ચંત્રના ચમત્કારથી આ પાપની નિવૃત્તિ થઈ ન શકે. વિતરાગ વાણી વિના અવરણ કોઈ ઉપાય. સાચા પુરુષની વિતરાગની વાણી વિના, સાચા પુરુષની શ્રદ્ધા વિના આ દુઃખનો કોઈ ઉપાય નથી. એ વિતરાગના વચનામૃત કેવા છે? પરમ શાંત રસમૂળ. પરમ શાંત છે, પરમ શાંત રસના એ મૂળિયા છે. પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના, ભવરોગના એ તો ઔષધ છે. ભવનો રોગ આ જીવને લાગુ પડી ગયો છે. જન્મ જરા અને મરણના આ વિશેષ સર્કલ છે, એ કંઈ બ્રેક થતું નથી. એ ક્યાંય તોડી શકાતું નથી, તૂટતું નથી. ક્યાં ઘા મારવો એ ખબર નથી અને કેવી રીતે મારવો એ ખબર નથી. આ તો સંધાઈ જાય છે. પારાના જેમ ટુકડા કરીને પારો જેમ સંધાઈ જાય, એમ આપણે સંસાર એક જગ્યાએ છોડવા જાય તો પાછા ફરી બંધાઈ જઈએ છીએ. આ બાંધકામ આપણું ચાલુ જ છે. સંસાર સાથેનો અનુબંધ આપણો અનાદિનો છે, અનંતનો છે, અને ક્યારે એનો અંત આવશે એ આપણને ખબર નથી. પણ સંત વિના આ અંતની વાતનો અંત પમાતો નથી. માટે કોઈ સંતનું શરણું શોધી લેવું જોઈએ. એટલે કે છે કે વિતરાગ સર્વજ્ઞના વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ મનન અને નિધિ ધ્યાસન કરી હે માનવી તું આત્માને ઉજ્જવળ કર. આ વૈરાગ્યની ભાવના, આ તીર્થંકરોએ આ ભાવના ચિંતવીને પણ સિદ્ધપદને પામ્યા છે. એવી આ 12 ભાવના તો કે છે આત્મહિતૈષી છે. અને એ 12 ભાવનાઓ તું વૈરાગ્યને પમાડનારી છે. એ ભાવનાઓનું ચિંતન કર. કૃપાળુ દેવે મોક્ષમાળાના પાઠની અંદર એ વાત મૂકી છે. એ ધ્યાનના પ્રકાર કીધા છે. એ ધ્યાનના પ્રકારમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એમ શબ્દ પ્રયોગ મૂક્યા છે. પણ એમાં વાત મૂકી છે 62માં પત્રમાં કે આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. ભારત વર્ષની અંદર અથવા આ જગતની અંદર ભારતમાં અસંભવિત હોય એ અમેરિકામાં સંભવિત એમ માનવું નહીં. એટલે તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મ ધ્યાનથી છે. પત્રાંક 62 ધર્મ ધ્યાનથી મોક્ષ વાટે જવું હોય તો પેલા વેલા ધર્મ ધ્યાન છે. અને આ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરાવનારી આ 12 ભાવનાઓ છે. આ 12 ભાવનાઓ છે એ ધર્મ ધ્યાનની અંદર આપણને પ્રવેશ કરે છે. કારણ કે કૃપાળુ દેવે એ ભાવનાઓનું સ્વરૂપમાં શિક્ષા પાઠ 75ની અંદર કહ્યું છે. ધર્મ ધ્યાનના ભેદમાં એમાં કહ્યું છે એકત્વ ભાવના, અનિત્ય ભાવના, અશરણ ભાવના અને સંસાર ભાવના. આ 4 ભાવનાઓ ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષાઓ છે. એટલે ધર્મ ધ્યાનમાં પ્રવેશ કર્યા વિના અહીંયા બીજો કોઈ માર્ગ નથી. આર્તર ધ્યાન અને રૌદ્ર ધ્યાન એના વિચારો તો આગ જેવા છે, અને આગ છે એ વિવેકને સળગાવી દે છે. આર્તર ધ્યાન અને રૌદ્ર ધ્યાન, વિનય વિજયજી મહારાજ સાહેબે આ 16 ભાવનાઓ ઉપર એક સુંદર શાંત સુધારસ ગ્રંથની રચના કરી છે. અને એ શાંત સુધારસ ગ્રંથની રચના માટે પરમ કૃપાળુ દેવે કેટલાય પત્રોની અંદર આ ગ્રંથને વારંવાર અનુશીલન કરવાની આજ્ઞા આપી છે. અને મનસુખલાલ કિરતચંદને કહ્યું કે આ શાંત સુધારસ ગ્રંથનો જો અનુવાદ થઈ શકે તો તમે કરજો. એટલે શાંત સુધારસ ગ્રંથ જેમ વિનય વિજયજી મહારાજશ્રીએ રચના કરી એ સંસ્કૃતમાં હતો. અને મનસુખલાલ કિરતચંદ પરમ કૃપાળુ દેવના સાનિધ્યમાં જે હતા એ મુમુક્ષુએ શાંત સુધારસ ગ્રંથનો અનુવાદ પણ કર્યો છે. કેમ કે એમણે કહ્યું કે મુમુક્ષુએ આ ગ્રંથ ખાસ વાંચવા જેવો છે. આપણે પણ પર્યુષણની અંદર આ ગ્રંથને આપણી વિચારણાનો વિષય બનાવ્યો છે કે 12 ભાવનાઓ જે કહી છે જેનું આરાધન કરીને તીર્થંકર જેવા દ્રવ્ય આત્માઓ, તીર્થંકરનું દ્રવ્ય જેનું છે એવા આત્માઓ પણ આ ભાવનાઓનું ચિંતન કરીને સિદ્ધપદને પામ્યા છે. તો સામાન્ય મુમુક્ષુ જીવનું હિત કરનાર, વૈરાગ્યમાં લઈ જનાર આ 5 ભાવનાઓ માટે, 12 ભાવનાઓ માટે વિનય વિજયજી મહારાજ સાહેબે એક ઉપમા આપી છે. એ ઉપમા એના મંગલાચરણમાં એ કહે છે કે આ સંસાર છે ને એ તો એક પ્રગાઢ ભવ વન છે, જબરજસ્ત એક અરણ્ય છે. એમાં ગીચ ઝાડી છે, વન છે, અને 5 આશ્રવોના વાદળા નિરંતર વરસી રહ્યા છે. એક તો કેવું છે, ગાઢ પ્રગાઢ વન છે, આમ નાખી નજર ન પડે, સૂર્યનું કિરણ પણ જ્યાં ધરતી ઉપર ન પડી શકે એવી જ્યાં વનવાયો અટવાયો છે એવું વન, અડાબીડ જંગલ છે, એવા જંગલમાં આશ્રવોના વાદળાઓ વરસી રહ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ આ 5 આશ્રવોના વાદળાઓ વરસી રહ્યા છે. વિવિધ કર્મની વેલડીઓ પથરાયેલી છે, અને એવી પાછી વેલડી આમથી આમ આમથી આમ, એટલે ક્યાંય માર્ગ સૂઝતો હોય તો પણ વચમાં વેલ આવે એટલે માર્ગ પણ ક્યાંય દેખાય નહીં, પગદંડી પણ ક્યાંય દેખાય નહીં. તેમાં મોહનો પ્રગાઢ અંધકાર વ્યાપલ છે. એક તો આ બાજુ વનનો અંધકાર અને બીજી બાજુ મોહનો અંધકાર છે. આવા ભવવનમાં ભૂલા પડેલા જીવોના હિત માટે કરુણાસભર તીર્થંકર ભગવંતોએ ઉપદેશેલી અમૃત નિતરતી આ ભાવનાઓની ભવ્યવાણી તમારી રક્ષા કરો. મહારાજ કહે છે કે ભાવનાઓની ભવ્ય વાણી જગતના જીવોનું રક્ષા કરો. એ કહે છે કે ભલે તમે વિદ્વાન હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ જો તમે શુભ ભાવનાઓમાં રમતા નથી તો તમારા મનમાં શાંત સુધાનો આસ્વાદ તમે નહીં કરી શકો.